ओम शांति। तारीख 2/1/2023। मुरलीनो सार छे, मीठा बाळको, तमे राज ऋषि छो। तमने बेहदना बाप आखी जूनी दुनियानो संन्यास शीखवाड़े छे, जेनाथी तमे राजाई पद मेळवी शको। प्रश्न छे, आ समये कोईपण मनुष्यना कर्म अकर्म नथी थई शकता, शा माटे? ઉત્તર છે, કારણ કે આખી દુનિયામાં માયાનું રાજ્ય છે, બધામાં 5 વિકાર પ્રવેશ છે, એટલે મનુષ્ય જે પણ કર્મ કરે છે તે વિકર્મ જ બને છે। સતયુગમાં જ કર્મ અકર્મ થાય છે, કારણ કે ત્યાં માયા હોતી નથી। પ્રશ્ન છે, કયા બાળકોને બહુ જ સારું ઇનામ મળે છે? ઉત્તર છે, જે શ્રીમદ પર પવિત્ર બની આંધળાઓની લાઠી બને છે, ક્યારેય 5 વિકારોને વશ થઈ કૂળ કલંકિત નથી બનતા, એમને બહુ જ સારું ઇનામ મળી જાય છે। જો કોઈ વારંવાર માયાથી હાર ખાય છે તો એમનો પાસપોર્ટ જ કેન્સલ થઈ જાય છે। ગીત છે, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ। સૌથી ઊંચા છે પરમપિતા પરમાત્મા, અર્થાત પરમાત્મા, એ છે રચયિતા। પહેલાં બ્રહ્મા વિષ્ણુ શંકરને રચે છે, પછી આવો નીચે અમરલોકમાં, ત્યાં છે લક્ષ્મીનારાયણનું રાજ્ય, સૂર્યવંશીનું રાજ્ય, ચંદ્રવંશીનું નથી। આ કોણ સમજાવી રહ્યું છે? જ્ઞાનના સાગર મનુષ્ય, મનુષ્યને ક્યારેય સમજાવી ન શકે। બાપ સૌથી ઊંચા છે, જેમને ભારતવાસી માતા પિતા કહે છે, તો જરૂર પ્રેક્ટિકલમાં માતા પિતા જોઈએ। ગાય છે તો જરૂર કોઈ સમયે થયા હશે, તો પહેલાં ઊંચામાં ઊંચા છે એ નિરાકાર પરમપિતા પરમાત્મા, બાકી તો દરેકમાં આત્મા છે। આત્મા જ્યારે શરીરમાં છે તો દુઃખી અથવા સુખી બને છે। આ ખૂબ સમજવાની વાતો છે, આ કોઈ દંતકથાઓ નથી। બાકી જે પણ ગુરુ ગોસાઈ વગેરે સંભળાવે છે તે બધી દંતકથાઓ છે। હમણાં ભારત નર્ક છે, સતયુગમાં એને સ્વર્ગ કહેવાય છે। લક્ષ્મીનારાયણ રાજ્ય કરતા હતા ત્યાં બધા સૌભાગ્યશાળી રહેતા હતા, કોઈ દુર્ભાગ્યશાળી હતા જ નહીં, કોઈ પણ દુઃખ રોગ હતા જ નહીં। આ છે પાપ આત્માઓની દુનિયા। ભારતવાસી સ્વર્ગવાસી હતા, લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, શ્રીકૃષ્ણને તો બધા માને છે। જુઓ, એમને 2 ગોળા આપ્યા છે। શ્રીકૃષ્ણનો આત્મા કહે છે કે હમણાં હું નર્કને લાત મારી રહ્યો છું, સ્વર્ગ હાથમાં લઈ આવ્યો છું। પહેલાં કૃષ્ણપુરી હતી, હમણાં કંસપુરી છે, એમાં આ શ્રીકૃષ્ણ પણ છે। એમના 84 જન્મોના અંતનો આ જન્મ છે, પરંતુ હમણાં તે શ્રીકૃષ્ણનું રૂપ નથી। આ બાપ સમજાવે છે, બાપ જ આવીને ભારતને સ્વર્ગ બનાવે છે। હમણાં નર્ક છે, પછી સ્વર્ગ બનાવવા બાપ આવ્યા છે। આ જૂની દુનિયા છે, જે નવી દુનિયા હતી હમણાં તે જૂની છે। મકાન પણ નવાથી જૂનું થાય છે, અંતમાં તોડવા લાયક થઈ જાય છે। હવે બાપ કહે છે, હું બાળકોને સ્વર્ગવાસી બનાવવા રાજયોગ શીખવાડું છું, તમે છો રાજ ઋષિ, રાજય પ્રાપ્ત કરવા માટે તમે સંન્યાસ કરો છો વિકારોનો। તે હદના સંન્યાસી ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે, પરંતુ છે તો પણ જૂની દુનિયામાં। બેહદના બાપ તમને નર્કનો સંન્યાસ કરાવે છે અને સ્વર્ગનો સાક્ષાત્કાર કરાવે છે। બાપ કહે છે, હું આવ્યો છું તમને લઈ જવા। બાપ બધાને કહે છે કે તમે પોતાના જન્મોને નથી જાણતા, આ તો જરૂર છે જે જેવું કાર્ય કરશે, સારું કે ખરાબ, તે સંસ્કાર અનુસાર જઈને જન્મ લેશે। કોઈ સાહુકાર, કોઈ ગરીબ, કોઈ રોગી, કોઈ તંદુરસ્ત બને છે. આ છે આગલા જન્મોના કર્મોનો હિસાબ. કોઈ તંદુરસ્ત છે, જરૂર આગલા જન્મમાં હોસ્પિટલ વગેરે બનાવ્યા હશે. દાન પુણ્ય વધારે કરે છે તો સાહુકાર બને છે. નર્કમાં મનુષ્ય જે પણ કર્મ કરે છે તે જરૂર વિકર્મ જ બનશે, કારણ કે બધામાં 5 વિકાર છે. હવે સંન્યાસી પવિત્ર બને છે, પાપ કરવાનું છોડી દે છે, જંગલમાં જઈને રહે છે. પરંતુ એવું નથી કે એમના કર્મ અકર્મ થાય છે. બાપ સમજાવે છે આ સમયે છે જ માયાનું રાજ્ય, તેથી મનુષ્ય જે પણ કર્મ કરશે તે પાપ જ થશે. સતયુગ ત્રેતામાં માયા હોતી નથી, એટલે ક્યારેય વિકર્મ નથી બનતા, ના દુઃખ હશે. આ સમયે એક તો છે રાવણની જંજીરો, પછી ભક્તિ માર્ગની જંજીરો. જન્મ જન્માંતર ધક્કા ખાતા આવ્યા છે. બાપ કહે છે મેં પહેલાં પણ કહ્યું હતું કે આ જપ તપ વગેરેથી હું નથી મળતો, હું આવું જ ત્યારે છું જ્યારે ભક્તિનો અંત થાય છે. ભક્તિ શરૂ થાય છે દ્વાપરથી. મનુષ્ય દુઃખી થાય છે ત્યારે યાદ કરે છે સતયુગ ત્રેતામાં છે સૌભાગ્યશાળી અને અહીં છે દુર્ભાગ્યશાળી. રડતા પીટતા રહે છે, અકાળે મૃત્યુ થતું રહે છે. બાપ કહે છે હું આવીશ ત્યારે જ્યારે નર્કને સ્વર્ગ બનાવવાનું છે. ભારત પ્રાચીન દેશ છે, જે પહેલાં હતો એને જ અંત સુધી રહેવાનું છે. 84નું ચક્ર ગવાય છે. ગવર્મેન્ટ સરકાર જે ત્રિમૂર્તિ બનાવે છે એમાં હોવા જોઈએ બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પરંતુ જાનવર લગાવી દીધા છે. બાપ રચયિતાનું ચિત્ર નથી અને નીચે ચક્ર પણ લગાવ્યું છે. તેઓ સમજે છે ચરખો છે, પરંતુ છે ડ્રામા સૃષ્ટિનું ચક્ર. હવે ચક્રનું નામ રાખ્યું છે અશોક ચક્ર. હવે તમે આ ચક્રને જાણવાથી જ અશોક બની જાઓ છો. વાત તો ઠીક છે, ફક્ત ઉલટું પુલટું કરી દીધું છે. તમે આ 84 જન્મોના ચક્રને યાદ કરવાથી ચક્રવર્તી રાજા બનો છો 21 જન્મો માટે. આ દાદાએ પણ 84 જન્મ પૂરા કર્યા છે. આ શ્રીકૃષ્ણનો અંતિમ જન્મ છે, એમને બાપ બેસી સમજાવે છે. હકીકતમાં તમારા બધાનો અંતિમ જન્મ છે, જે ભારતવાસી દેવી દેવતા ધર્મના હતા એમણે જ પૂરા 84 જન્મ ભોગવ્યા છે. હવે તો બધાનું ચક્ર પૂરું થાય છે. હવે આ તમારું તન છીછી થઈ ગયું છે. આ દુનિયા જ છીછી છે, એટલે તમને આ દુનિયાથી સંન્યાસ કરાવે છે. આ કબ્રિસ્તાનથી દિલ મન નથી લગાવવાનું. હવે બાપ અને વારસાથી દિલ લગાવો. તમે આત્મા અવિનાશી છો, આ શરીર વિનાશી છે. હવે મને યાદ કરો તો અંતમતી સોગતિ થઈ જશે. ગાયન પણ છે અંતકાળે જે સ્ત્રી સિમરે. હવે બાપ કહે છે અંતકાળ જે શિવ બાબા સિમરે યાદ કરે તે નારાયણ પદ પ્રાપ્ત કરી શકે છે. નારાયણ પદ મળે જ છે સતયુગમાં. બાપ સિવાય આ પદ કોઈ અપાવી ન શકે. આ પાઠશાળા છે જ મનુષ્યથી દેવતા બનવાની. ભણાવવાવાળા છે બાપ, જેમની મહિમા સાંભળી ઓમ નમઃ શિવાય. તમે જાણો છો કે આપણે એમના બાળકો બની ગયા છીએ, હવે વારસો લઈ રહ્યા છીએ. હવે તમે મનુષ્ય મત પર નથી ચાલતા. મનુષ્ય મત પર ચાલવાથી તો બધા નર્કવાસી બની ગયા છે. શાસ્ત્ર પણ મનુષ્યના જ ગવાયેલા છે અથવા બનાવેલા છે. આખું ભારત આ સમયે ધર્મભ્રષ્ટ કર્મભ્રષ્ટ બની ગયું છે. દેવતાઓ તો પવિત્ર હતા. હવે બાપ કહે છે જો સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો પવિત્ર બનો. પ્રતિજ્ઞા કરો બાબા, અમે પવિત્ર બની તમારી પાસેથી પૂરો વારસો જરૂર લઈશું. આ તો જૂની પતિત દુનિયા ખલાસ થવાની છે. લડાઈ ઝઘડા શું શું થઈ રહ્યું છે, ક્રોધ કેટલો છે, બોમ્બ્સ કેટલા મોટા મોટા બનાવ્યા છે, કેટલા ક્રોધી લોભી છે. ત્યાં શ્રી કૃષ્ણ કેવી રીતે ગર્ભમહેલમાંથી નીકળે છે તે તો બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. અહીં છે ગર્ભ જેલ. બહાર નીકળવાથી માયા પાપ કરાવવા લાગી જાય છે. ત્યાં તો ગર્ભમહેલમાંથી બાળકો નીકળે છે, રોશની થઈ જાય છે, બહુ જ આરામથી રહે છે. ગર્ભથી નીકળ્યા અને દાસીઓ ઉઠાવી લે છે, વાજા વાગવા લાગે છે. અહીં ત્યાંમાં કેટલો ફરક છે. હવે તમને બાળકોને ત્રણ ધામ સમજાવ્યા છે. શાંતિધામથી જ આત્માઓ આવે છે. આત્મા તો સ્ટાર સિતારા જેવો છે જે ભૃકુટીની વચ્ચે રહે છે. આત્મામાં 84 જન્મનો અવિનાશી રેકોર્ડ ભરાયેલો છે. નથી ડ્રામા ક્યારેય વિનાશ થતો, નથી કર્મ બદલાઈ શકતા. આ પણ વંડર એટલે કે અદ્ભુત છે. કેટલા નાના આત્મામાં 84 જન્મનો પાઠ બિલકુલ એક્યુરેટ ભરેલો છે. આ ક્યારેય જૂનો નથી થતો, નિત્ય નવો છે. હુબહુ આત્મા ફરીથી પોતાનો એ જ પાઠ શરૂ કરે છે. હવે આપ બાળકો આત્મા સો પરમાત્મા નથી કહી શકતા. હમ સોનો અર્થ બાપ જ યથાર્થ રીતે સમજાવે છે. તેઓ તો ઉલટો અર્થ બનાવી દે છે, અથવા તો કહે છે અહમ બ્રહ્મસ્મી, અમે પરમાત્મા છીએ અને માયાને રચવાવાળા. હવે હકીકતમાં માયાને રચાતી નથી. માયા છે 5 વિકાર. એ બાપ માયાને નથી રચતા. બાપ તો નવી સૃષ્ટિ રચે છે. હું સૃષ્ટિ રચું છું, આમ બીજું કોઈ કહી ન શકે. બેહદના બાપ એક જ છે. ઓમનો અર્થ પણ બાળકોને સમજાવાયો છે. આત્મા છે જ શાંત સ્વરૂપ, શાંતિધામમાં રહે છે. પરંતુ બાપ છે જ્ઞાનના સાગર, આનંદના સાગર. આત્માની આ મહિમા નહીં ગવાશે. હા, આત્મામાં જ્ઞાન આવે છે. બાપ કહે છે હું એક જ વાર આવું છું, મારો વારસો પણ જરૂર આપવો પડે. મારા વારસાથી ભારત એકદમ સ્વર્ગ બની જાય છે. ત્યાં પવિત્રતા, સુખ, શાંતિ બધું જ હતું. આ છે બેહદના બાપનો સદા સુખનો વારસો. પવિત્રતા હતી તો સુખ શાંતિ પણ હતી. હમણાં અપવિત્રતા છે તો દુઃખ અશાંતિ છે. બાપ સમજાવે છે કે આપ આત્મા પહેલાં મૂળ વતનમાં હતા, પછી દેવી દેવતા ધર્મમાં આવ્યા, પછી ક્ષત્રિય ધર્મમાં આવ્યા, 8 જન્મ સતોપ્રધાનમાં, પછી 12 જન્મ સતોમાં, પછી 21 જન્મ દ્વાપરમાં, પછી 42 જન્મ કળિયુગમાં. અહીં શુદ્ર બની ગયા. હવે ફરી બ્રાહ્મણ વર્ણમાં આવવાનું છે, પછી દેવતા વર્ણમાં જશો. હમણાં તમે ઈશ્વરીય ગોદ ખોડામાં છો. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. 84 જન્મોને જાણવાથી પછી એમાં બધું જ આવી જાય છે. આખા ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં છે. આ પણ તમે જાણો છો કે સતયુગમાં છે એક ધર્મ, વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી રાજ્ય. હવે તમે લક્ષ્મીનારાયણ પદ મેળવી રહ્યા છો. સતયુગ છે પાવન દુનિયા, ત્યાં બહુ જ થોડા હોય છે. બાકી સર્વ આત્માઓ મુક્તિધામમાં રહે છે. બધાના સદગતિદાતા એક જ બાપ છે. એમને કોઈ જાણતું જ નથી. ઉલટું કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. બાપ કહે છે તમને કોણે કહ્યું? કહે છે ગીતામાં લખેલું છે. ગીતા કોણે બનાવી? ભગવાન ઉવાચ. હું તો આ સાધારણ બ્રહ્માતનનો આધાર લઉં છું. લડાઈના મેદાનમાં એક અર્જુનને કેવી રીતે બેસી જ્ઞાન સંભળાવશે? તમને કોઈ લડાઈ કે જુગાર વગેરે થોડી શીખવાડાય છે? ભગવાન તો છે જ મનુષ્યથી દેવતા બનાવવાવાળા. એ કેવી રીતે કહેશે કે જુગાર રમો, લડાઈ કરો? પછી કહે છે દ્રૌપદીને 5 પતિ હતા. આ કેવી રીતે હોઈ શકે? કલ્પ પહેલાં બાબાએ સ્વર્ગ બનાવ્યું હતું, હવે ફરીથી બનાવી રહ્યા છે. શ્રીકૃષ્ણના 84 જન્મ પૂરા થયા, યથા રાજા રાણી તથા પ્રજા, બધાના 84 જન્મ પૂરા થયા. હમણાં તમે શૂદ્રથી બદલાઈ બ્રાહ્મણ બન્યા છો. જે બ્રાહ્મણ ધર્મમાં આવશે એ જ મમ્મા બાબા કહેશે, પછી ભલે કોઈ માને કે ન માને. સમજે છે અમારા માટે મંઝિલ ઊંચી છે, તો પણ કાંઈ ને કાંઈ સાંભળે છે તો સ્વર્ગમાં જરૂર આવશે, પરંતુ ઓછું નીચું પદ મેળવશે. ત્યાં યથા રાજા રાણી તથા પ્રજા બધા સુખી રહે છે. નામ જ છે હેવન, સ્વર્ગ. હેવનલી ગોડફાધર હેવન સ્થાપન કરે છે. આ છે હેલ, નર્ક. બધી સીતાઓને રાવણે જેલમાં બાંધી રાખી છે. બધા શોકમાં બેસી ભગવાનને યાદ કરી રહ્યા છે કે આ રાવણથી છોડાવો. સતયુગ છે અશોક વાટિકા. જ્યાં સુધી સૂર્યવંશી રાજધાની તમારી સ્થાપન નથી થઈ ત્યાં સુધી વિનાશ નથી થઈ શકતો. રાજધાની સ્થાપન થાય, બાળકોની કર્માતીત અવસ્થા થાય ત્યારે ફાઇનલ અંતિમ લડાઈ થશે. ત્યાં સુધી રિહર્સલ થતું રહે છે. આ લડાઈ પછી સ્વર્ગના દરવાજા ખુલવાના છે. આપ બાળકોએ સ્વર્ગમાં જવાના લાયક બનવાનું છે. બાબા પાસપોર્ટ કાઢે છે. જેટલા જેટલા પવિત્ર બનશો, આંધળાઓની લાઠી બનશો, તો ઇનામ પણ સારું મળશે. બાબાથી પ્રતિજ્ઞા કરવાની છે, મીઠા બાબા અમે તમારી યાદમાં જરૂર રહીશું. મુખ્ય વાત છે પવિત્રતાની. 5 વિકારોનું દાન જરૂર આપવું પડે. કોઈ હાર ખાઈને ઊભા પણ થઈ જાય છે. જો 2-4 વાર માયાનો ઘૂંસો ખાઈને પછી પડે છે તો નાપાસ થઈ જાય છે. પાસપોર્ટ કેન્સલ રદ થઈ જાય છે. બાપ કહે છે કે બાળકો કુળ કલંકિત નહીં બનો, તમે વિકારોને છોડો, હું તમને સ્વર્ગના માલિક અવશ્ય જ બનાવીશ. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, સૌભાગ્યશાળી બનવા માટે બાપથી પવિત્રતાની પ્રતિજ્ઞા કરવાની છે. આ છીછી પતિત દુનિયાથી દિલ નથી લગાવવાનું. નંબર 2, માયાનો ઘૂંસો ક્યારેય નથી ખાવાનો. કુળ કલંકિત નથી બનવાનું. લાયક બની સ્વર્ગનો પાસપોર્ટ બાપ પાસેથી લેવાનો છે. વરદાન છે મનને વ્યસ્ત રાખવાની કળા દ્વારા વ્યર્થથી મુક્ત રહેવાવાળા સદા સમર્થ સ્વરૂપ ભવ. જેવી રીતે આજકાલની દુનિયામાં મોટી પોઝિશન ઊંચા હોદ્દાવાળા પોતાના કાર્યની દિનચર્યાને સમય પ્રમાણે સેટ કરે છે, એવી રીતે તમે જે વિશ્વના નવનિર્માણના આધાર મૂર્ત છો, બેહદ ડ્રામાના અંદર હીરો એક્ટર છો, હીરાતુલ્ય જીવનવાળા છો, તમે પણ પોતાના મન અને બુદ્ધિને સમર્થ સ્થિતિમાં સ્થિત કરવાનો પ્રોગ્રામ સેટ કરો. મનને વ્યસ્ત રાખવાની કળાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરો તો વ્યર્થથી મુક્ત થઈ જશો, ક્યારેય પણ અપસેટ નહીં થશો. સ્લોગન છે ડ્રામાના દરેક દૃશ્યને જોઈ હર્ષિત રહો તો ક્યારેય સારા ખરાબના આકર્ષણમાં નહીં આવશો. અચ્છા, ઓમ શાંતિ.